ગુજરાતના જાણીતા આંતરરાષ્ટ્રીય ખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલને આ વર્ષે કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે. ડૉક્ટર તેજસભાઈને આ પ્રકારનું સન્માન મળવાનું કારણ એ છે કે તેઓએ હૃદયરોગના દર્દીઓને શારીરિક પીડામાંથી ખૂબ જ રાહત મળે તેવી રેડિયલ ટેકનોલોજીને વિકસાવી અને તેનો પ્રચાર પ્રસાર કર્યો. ડૉક્ટર તેજસભાઈએ કહ્યું કે આમ તો રેડિયલ ટ્રાન્સ ટેકનિક જે છે તે કેનેડા અને તે પછી જર્મનીમાં વર્ષો પહેલાં ખૂબ જ પ્રચલિત હતી, પણ કોઈને કોઈ કારણોસર બાયપાસ સર્જરીની આ ટેકનિક કાળક્રમે ભૂલાઈ ગઈ હતી અને તેઓ તેમાં કેટલાક આધુનિક ફેરફારો સાથે વિશ્વ સમક્ષ આ ટેકનિક સાથે આવ્યા છે. આ ટેકનિકમાં એવું છે કે બાયપાસ સર્જરીના દર્દીને જે સાથળમાંથી વેન લઈને જે સર્જરી કરવાની હતી તેની જગ્યાએ હાથના કાંડામાંથી વેન લઈને સારવાર થતી હોય છે, સર્જરી થતી હોય છે, જેને કારણે દર્દીને ખાસ્સી પીડામાં રાહત થાય છે. ડૉક્ટર તેજસ પટેલ મૂળ ગુજરાતના સોજિત્રાના વતની છે અને ખૂબ જ સરળ, નમ્ર અને ઉમદા વ્યક્તિત્વ પણ ધરાવે છે. તેઓ કહે છે કે જે પ્રજા તેના મૂળ આહારને વળગી રહે અને સાદગીભર્યું જીવન અને લાઇફસ્ટાઇલ અને આહાર અપનાવે ચોક્કસપણે તે ખૂબ જ સ્વસ્થ રીતે જીવન વ્યતીત કરી શકે છે અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદયરોગની બીમારીમાંથી વંચિત રહી શકે છે. આપણે ડૉક્ટર તેજસ પટેલ માટે એ જાણી લઈએ કે તેઓ ગરીબ અને મિડલ ક્લાસના દર્દીઓને તો સારવાર માટે મસીહા પુરવાર થયા જ છે, પણ ગુજરાતના અને દેશના VVIPઓની સારવાર પણ તેઓ આપે છે. ઓસ્ટ્રેલિયા તેમની નજરે વન્ડરલેન્ડ છે. તેઓ કહે છે કે વિશ્વમાં તેઓ ઘણું બધું પરિભ્રમણ કર્યું છે, પ્રવાસો ખેડ્યા છે. ઓસ્ટ્રેલિયાના આપણા સમગ્ર ગુજરાતી ભાઈ બહેનોને ડૉક્ટર તેજસભાઈ કહે છે કે તમને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે તમે વિશ્વની એક ક્વોલિટી લાઈફ જીવી રહ્યા છો. ડૉક્ટર તેજસભાઈ, આપને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પહેલાં આપની લાગણી કહો કે જ્યારે આપણને ખબર પડી કે પદ્મશ્રી એવોર્ડ માટે આપનું નામ છે ત્યારે આપે કેવું અનુભવ્યું અને એ સમય કયો હતો, ત્યારે તમે શું કરતા હતા?
હવે આ તો મને લાગે છે કે 25 જાન્યુઆરી એ સાંજે આ એનાઉન્સ થયું અને એના આગલા દિવસે હોમ સેક્રેટરીની ઓફિસમાંથી મારા ઉપર ફોન આવ્યો હતો કે યુ આર ગોઈંગ ટુ બી અવોર્ડેડ પદ્મશ્રી, પણ તમે કોન્ફિડેન્શિયલ રાખજો જ્યાં સુધી મીડિયામાં ના આવે ત્યાં સુધી.
બરાબર.
એટલે મને ખબર હતી અને આઈ સ્ટ્રિક્ટલી ફોલોડ ધેર ઇન્સ્ટ્રક્શન. મારા ઘરના બે માણસો સિવાય મેં કોઈને કહ્યું નહોતું, પણ આનંદ અને સંતોષની લાગણી હતી. હવે એવું છે કે સન્માન તો પહેલાં બી ઘણા મળ્યા. ધારો કે અમારા ફિલ્ડનો બીસી રોય એવોર્ડ જે હાઈએસ્ટ એવોર્ડ છે રાષ્ટ્રપતિના હાથે મળ્યો હતો. એ સિવાય વિદેશોમાં પણ ઘણા બધા સન્માન મળ્યા, પણ આ સન્માન મારા માટે બહુ સ્પેશિયલ એનું મહત્ત્વ છે કે દેશના જે સિવિલિયન એવોર્ડમાંનો ઊંચામાંનો એવોર્ડ કહેવાય. અને એટલા માટે મને ખરેખર એવું થયું કે મેં જે આખી જિંદગી જે મારા ફિલ્ડમાં મેં જે કામ કર્યું, રિસર્ચમાં જે કામ કર્યું, પબ્લિક સર્વિસ કરી, આ બધાનું એટલીસ્ટ ગવર્મેન્ટે પહેલી વખતે ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન.
પણ તેજસભાઈ, પદ્મશ્રી મળવાનું તમારું એવું કયું સંશોધન કે પ્રદાન કહી શકાય?
ભવિનભાઈ, પદ્મશ્રી મળવા પાછળનું જો પ્રદાન ગણીએ તો મારા ફિલ્ડમાં જે કાર્ડિયોલોજી ફિલ્ડમાં જે ટ્રાન્સ રેડિયલ ટેકનિક જે કાંડાની નળીમાંથી એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી જે એકચ્યુઅલી એ ઘણા લોકો દેશના અડધા લોકો એવું સમજે છે કે આ ટેકનિક મેં શોધી છે, પણ મેં શોધી નથી આ ટેકનિક. પણ આ ટેકનિક શોધેલી છે ત્યાં નેધરલેન્ડ્સમાં શોધાઈ છે, બરાબર છે, અને કેનેડામાં, પણ આખી ટેકનિક મેં અપગ્રેડ કરી. એ 1989ની અંદર આ શોધ થઈ, બરાબર છે, ડૉક્ટર કેમ્પ્યુએ કેનેડામાં કરી અને 92ની સાલમાં કિમની એન્જિયોપ્લાસ્ટી કરી નેધરલેન્ડ્સમાં. પણ આ ટેકનિક એક લેવલે અટકેલી હતી. આખે આખી ટેકનિકને જેમ ફેસલિફ્ટ કરી મેં,
ઓકે,
એમાં મારું પ્રદાન છે.
પણ એટલે એ પરંપરાગત ટેકનિકથી કઈ રીતે જુદી પડે છે? શું છે ટેકનિક વિશે આપ કહેશો?
ટેકનિક વિશે એવી વાત છે, કાંડાની નળીમાંથી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી તમે કરો એટલે પેશન્ટને ચાલતો ચાલતો કેથલેબમાં આવે, પ્રોસિજર કરાવીને ચાલતા બહાર જાય, ખાટલા ઉપર જે સુવાનો ને 24 કલાક પગ સીધો રાખવાનો એવું કશું ના હોય, એમને બેડ પેન કે યુરિન પોટ કશાની જરૂર ના પડે. આ બધા તો છે ને એના જેને કહેવાય કે કમ્ફર્ટ લેવલ વધારે એ માટેનું છે કે કોસ્મેટિક એડવાન્ટેજીસ છે, પણ સૌથી મોટો જે એડવાન્ટેજ જે છે કે લોકલ વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન અને ઓવરઓલ મોર્ટાલિટી પેશન્ટ્સની ઘટી છે એન્જિયોપ્લાસ્ટી, અને એ ઇન્ટરનેશનલી ટ્રાયલોમાં ડોક્યુમેન્ટ થઈ ગયું છે. એટલા માટે જે અમેરિકામાં 0% હતી રેડિયલ કે 0.5% થતી હતી, અને 2002-2003માં મેં જે 2 અમેરિકન પ્રોફેસર્સને ટ્રેન કર્યા અને પછી ત્યાં જઈને મેં લાઈવ કેસીસ કર્યા, એ પછી આ 10 વર્ષમાં ઘણી બધી વર્કશોપ કરી, ઘણી બધી જગ્યાએ લાઈવ કેસીસ કર્યા, ઇન્કલુડિંગ ઓછામાં ઓછા 30-35 કન્ટ્રીમાં, અને અમેરિકામાં બી કેટલી વર્કશોપ કરી. એમાં અમેરિકામાં પણ હવે 50% રેડિયલ થતા થઈ ગયા, યુરોપ ઓલમોસ્ટ 70-80% રેડિયલ, જાપાન 70-80% રેડિયલ, કેનેડા ઓલમોસ્ટ 60-70% રેડિયલ. એટલે આ આમાં જે આ જે ટેકનિકને જે ફેસલિફ્ટ કરી અને એનું જે પ્રોપેગેટ કરવાનું જે કામ કર્યું, અને જે ટેક્સ્ટબુક મેં જે લખી એટલાસ પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સ રેડિયલ ઇન્ટરવેન્શન બેઝિક્સ અને પછી બેઝિક્સ એન્ડ બિયોન્ડ, એ અત્યારે ઇન્ટરનેશનલી મોનોગ્રામ છે. દુનિયાભરની કેથલેબોમાં જ્યાં ટ્રાન્સ રેડિયલ થતું હોય ત્યાં એ એટલાસ લગભગ તમને જોવા મળે.
બરાબર, એટલે એક સામાન્ય લેમેનની ભાષામાં કહીએ તો કઈ કઈ રીતે
એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી જે સાથળની નળીમાંથી કરવામાં આવતી હતી એમાં અંદર લોહી ભરાઈ જવાના ચાન્સ અને એના કારણે કોમ્પ્લિકેશન અને બીજા બધા ઇસ્યુઝ ઘણા થતા હતા, એ આમાં ઓછા થઈ ગયા. આ ટેકનિકના પોતાના પ્રોબ્લેમ પણ છે, ટેકનિક શીખવી અઘરી છે, એનો એક લર્નિંગ કર્વ છે, પણ એમાંથી જો નીકળી જાવ ને તો પેશન્ટ માટે કદાચ કાર્ડિયોલોજીસ્ટ તરીકે મારા માટે થોડી તકલીફ મને વધારે પડે, પણ મારા દર્દીને સખત ફાયદો થાય.
પણ તો તમારું જોઈને પ્રેરિત થઈને બીજા તમારા જેવા તબીબો આ પ્રમાણે અમદાવાદમાં, ગુજરાતમાં કે ભારતમાં કરે ખરા, અને એમાં તમને વાંધો હોઈ શકે એ પ્રકારનું તમારું હોલ્ડ કરવાની અંદર?
કોઈ વસ્તુ મેં મુઠ્ઠીની અંદર વાળીને રાખી નથી, જેટલું હું શીખ્યો છું એ દુનિયાને મેં શીખવાડ્યું છે. અને જ્યારે આ ટેકનિક મેં ચાલુ કરી ત્યારે મેં ઘણો બધો રેઝિસ્ટન્સ ફેસ કરેલો, કારણ કે નવી ટેકનિક હતી એટલે એક લોકોમાં એવી હવા ઊભી કરવામાં પણ આવતી હતી અમારા પોતાના કલીગ્સ દ્વારા કે ભાઈ આ તો પબ્લિસિટી ગિમિક છે, આમાં કંઈ બીજું છે નહીં, અને કે શું ફેર પડે છે, અને કે તેજસ અખતરા કરી રહ્યો છે, ઇઝ એક્સપેરિમેન્ટિંગ ઓન ધ પેશન્ટ. પણ મારે એક વસ્તુ કહેવી જોઈએ કે મારા દર્દીઓ મારી જોડે ઊભા રહ્યા, મને એક બી દર્દીએ એવું નથી કહ્યું. જ્યારે જ્યારે આ વાત આવી છે ત્યારે એમ જ કહ્યું છે કે સાહેબ તમને લાગે એ કરો, તમારા વિશ્વાસ પર અમે આવ્યા.
રાઈટ રાઈટ,
ખ્યાલ આવે ને? એટલે પછીથી જેમ આ ટેકનિક પ્રોપેગેટ થતી ગઈ, એનો પ્રસાર વધતો ગયો, પછી બીજા ડૉક્ટર્સ ઉપર એનું પ્રેશર આવ્યું કે દર્દી કે સાહેબ કાણાની ટેકનિક અહીંયાથી કરો છો, એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી તમારી જોડે કરાવી છે, નહીં તો અમે બીજે જઈએ છીએ.
બરાબર.
અને મેં એટલા માટે ઇન્ટરનેશનલ કોર્સ જે 2005માં ચાલુ કર્યો, ટ્રાઇકો ટ્રાન્સ રેડિયલ ઇન્ટરવેન્શન કોર્સ, 2 દિવસનો કોર્સ હોય છે, 25-30 કેસ લાઈવ બતાવીએ છીએ અમે. ધારો કે અત્યારે એપેક્સમાંથી કેસ બતાવીએ નિર્મા ઓડિટોરિયમમાં, 450 સીટ બધી જેમ પેક હોય છે, એના રજિસ્ટ્રેશન એ ફૂલ હોય છે, લગભગ 100-125 કાર્ડિયોલોજીસ્ટ દુનિયાભરના દેશ બહારના આવે છે, બીજા દેશના દરેક કોર્નરમાંથી આવે, અને એ લોકો શીખીને જાય છે. અને એ લોકોને પણ મારી ત્યાં ટ્રાયકોમાં હું એનાઉન્સ કરું છું કે ક્યારે કોઈને તકલીફ હોય તો યુ કેન સ્ટ્રેટ અવે ટોક ટુ મી. એટલે અડધી રાત્રે કોઈ વખત કેરાલાથી, કોઈ વખત કાશ્મીરથી, કે કોઈ વખતે યુનો આસામથી મારા ઉપર ફોન આવે કે સાહેબ હું આ રીતે ડૉક્ટર પટેલ હું અહીંયા ફસાયો છું તો કેવી રીતે મારે બહાર નીકળવું. અને મેં હજુ સુધી એક પણ વખત ડિફોલ્ટ નથી કર્યો. આઈ હેવ આન્સર્ડ એવરીબડી.
ઓ ગ્રેટ. તેજસભાઈ, એવું પણ કહેવાય છે કે તમે ચોક્કસ અંતરિયાળ ગામડાના દર્દીઓના પણ એક જ્યારે ઉદ્ધારક હો, તેઓને જીવન આપો છો, પણ સાથે સાથે VVIP જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોના પણ એક વિશ્વસનીયતા છે. તમારા માટેની વિશ્વસનીયતા છે કે તમારી ટેકનિક માટેની વિશ્વસનીયતા છે?
હવે હું ખરેખર તમને કહું ગોવિંદભાઈ, હું મોટો થયો સિવિલ હોસ્પિટલમાં, કાર્ડિયોલોજી કર્યું, પછી 5 વર્ષ ત્યાં હું ફૂલ ટાઈમ એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અત્યારે UN મહેતા ત્યાં રહ્યો, હજારો દર્દીઓને ટ્રીટ કર્યા, એ લોકોના પ્રોબ્લેમ્સ જોયા. એટલે મિડલ ક્લાસને છોડવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થયો. અત્યારે જે લેવલે હું પહોંચ્યો છું એમાં સૌથી વધારે શ્રેય મારા ઘરના લોકો અને મિડલ ક્લાસના જે દર્દીઓનો છે કે જે મારી જોડે ઊભા રહ્યા છે. દે હેવ સ્ટૂડ બાય મી ઇન માય ડિફિકલ્ટ સિચ્યુએશન એવરી ટાઈમ. એટલે એમને છોડવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હવે VIPs બધા આવે છે કે ભાઈ મિનિસ્ટર્સ આવે કે ચીફ મિનિસ્ટર આવે કે
પ્રમુખ સ્વામી, પણ અમેરિકા ખાસ એમની સેવા કરવા તેમની સાથે
પ્રોસિજરો બધા ઘણા બધા સંત પર કરી. હવે એ બધું બાય પ્રોડક્ટ છે કે નામ મોટું થયું ને આ થયું, પણ મને એક વસ્તુની સભાનતા છે અને બહુ જ કોન્શિયસલી હું કહું છું કે હું મિડલ ક્લાસને એટલા માટે નહીં છોડું કે ઉપરના ક્લાસના દર્દીઓને ટ્રીટ કરવાના જ છે અને મને ગમે જ છે, પણ તમે જે કહ્યું તો હવે હું તમને બહુ ફ્રેન્ક ઓપિનિયન આપું કે ઉપરના ક્લાસના દર્દીઓ મારી પાસે આવે છે એ નંબર વન કાર્ડિયોલોજી સિસ્ટમમાં જ એની પાસે જાય છે.
રાઈટ રાઈટ,
બરાબર છે. અને હું આખી જિંદગી નંબર વન પર નથી રહેવાનો એની મને બરાબર ખબર છે, બરાબર છે. અને મિડલ ક્લાસ છે એ હું છેલ્લે દિવસ સુધી પ્રેક્ટિસના મને વફાદાર રહેવાનો છે, એટલે મિડલ ક્લાસ માટેની તો મારી ફરજ બહુ મોટી છે.
ટેકનોલોજીના વિકાસ સાથે દર્દીઓ માટે ખૂબ હવે મોંઘું પડતું જાય છે, સ્ટેન્ટથી માંડી બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી, આ વિશિષ્ટ સર્કલ. એટલે તમે એવું કંઈક વિચારો ખરા કે દર્દી જે તમે મિડલ ક્લાસની વાત કરી જે તમારી સાથે ઊભા રહે છે એમને કંઈક રાહત મળતી રહે ટેકનોલોજીના વિકાસ સાથે?
મારા દર્દીઓને તો તમે પૂછો તો મને લાગે છે 98 to 99% ઓફ ધ પેશન્ટ્સ વિલ ટેલ કે મેં એમને મદદ કરી જ છે. કારણ કે દર્દી મારી પાસે આવ્યો હોય અને મને એનામાં સચ્ચાઈ દેખાય તો કોઈ પણ રીતે હું એને એકોમોડેટ કરું છું. મારા મધરનું ફાઉન્ડેશન છે, હવે એપેક્સનું નવું ફાઉન્ડેશન થયું છે, એમાં હું મારા પોતાના ઘણા પૈસા નાખું છું અને મારા ઘણા બધા મિત્રોએ મને પ્રોમિસ કરેલું છે કે દે વિલ ઓલ્સો એટ્રેક્ટ ધ ફંડ. અને એ મારે આ ખાસ લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસના પેશન્ટ્સ માટે વાપરવાનું. અને સરકારે બિલો પોવર્ટી લાઇનની ફ્રી ટ્રીટમેન્ટ ડિક્લેર કરી છે, એટલે બિલો પોવર્ટી લાઇનવાળાનો પ્રોબ્લેમ નથી, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂશનમાં સચવાઈ જાય છે.
બરાબર.
હાયર મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ છે કે ઉપરનો ક્લાસ છે, બધા ઇન્સ્યોર્ડ હોય છે કાં તો એમની પાસે પૈસા હોય છે. એટલે એમાં
તેજસભાઈ આટલી વાતો કરીને ઇમરજન્સી કોલ આવતા તેઓને જવું પડ્યું હતું, પણ આપણને તેમની પાસેથી જે પણ માહિતી ઉપલબ્ધ થઈ છે તેના આધારે આપણે તેમની ટેકનિક, તેમના પ્રદાન અને તેમની આગવી કાર્ય પદ્ધતિનો, શૈલીનો અંદાજ આવી ગયો છે. તેજસભાઈ જેવા તબીબો ભારતની અંદર તેમની સેવા આપીને પ્રેરણા મેળવતા રહે તેજસભાઈની તેવી આપણે આશા રાખીએ.